રાજકોટમાં તારીખ 7/3/84 નિયમસાર ઉપર પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન.
જ્ઞાન ને દર્શન એવા આનંદ ગુણોથી અભિન્ન અને વર્તમાન વર્તા પરિણામથી આત્મા ભિન્ન છે, આ વાત અધ્યાત્મ શાસ્ત્રમાં આવી શકે છે. બાકી 4 અનુયોગમાં 1,000,000,000,000,000 શાસ્ત્રો છે સર્વજ્ઞ ભગવાને કહેલા. પણ બહુધા પ્રકારે એ જ વાત આવે કે પર પદાર્થથી આત્મા જુદો છે અને પોતાના પરિણામથી આત્મા અભિન્ન સહિત છે. એ વાત 1,000,000,000 શાસ્ત્રમાં આવે. એટલે પરથી જુદો પાડીને આત્માને પ્રમાણ જ્ઞાનમાં લાવનારા કથનો ગણા. જેમ કે તત્વાર સૂત્ર છે, એ તત્વાર સૂત્રમાં આ 5 ભાવ જીવના વર્ણન કર્યા છે. જીવના ભાવો છે. અહીંયા કહે છે કે એ 5 ભાવમાંથી 4 ભાવ જીવમાં નથી. એક ભાવ દ્રવ્યરૂપ છે અને પરમ પારિણામિક ભાવ કહેવાય, જે જીવ તત્વ સામાન્ય અનાદિ અનંત એક રૂપ છે, જેમાં જ્ઞાન ને આનંદ ગુણથી ભરેલો આત્મા છે, એ પરમ પારિણામિક સ્વભાવે બિરાજમાન છે. અને એની અવસ્થાઓમાં 4 પ્રકારના પરિણામ થાય છે ખરા. પરિણામ બિલકુલ નથી એમ નહીં, પરિણામ થાય છે, હોય છે, તો પણ એ પરિણામથી ભગવાન આત્મા જુદો છે. 41 ગાથા આવે છે. અનંત કાળથી આત્મા પરિણામથી સહિત સુધી આવ્યો, પણ પરિણામ માત્રથી હું રહી છું ત્યાં સુધી એની નજર પહોંચી નથી. એને નજર તો કરી છે, ધર્મના નામે ધર્મના બાને પ્રયોજન પોતાનું હિત કરવા માટે મોક્ષાર્થી થઈને આત્માર્થી થઈને એણે શ્રવણ કર્યું, અધ્યયન કર્યું અને ઘણી ધારણાઓ કરી. પણ એ પર પદાર્થથી આત્મા જુદો છે છદ્રવ્યથી ત્યાં સુધી આવ્યો, પણ પોતાના શુદ્ધ અને અશુદ્ધ પરિણામથી હું સહિત છું ત્યાં સુધી આવ્યો એ આટલો. પણ શુદ્ધ અને અશુદ્ધ પરિણામથી પણ ભિન્ન ત્રિકાળ સામાન્ય નિત્ય શુદ્ધ આત્મા ત્યાં સુધી એની નજર પહોંચી નથી. સ્વયં પોતાથી તો આવા આત્માનો અનુભવ એને કર્યો નહીં, પણ જ્યારે જ્ઞાની ધર્મી જીવ એના ભેટા થાય અને દેશના લબ્ધિ એને મળે ત્યારે પણ એના વચન ઉપર શ્રદ્ધા રાખીને પણ હું પરિણામ માત્રથી જુદો છું અને મારા જ્ઞાન આનંદ આદિ અનંત ગુણથી હું અભિન્ન છું, પરિણામથી ભિન્ન ને ગુણથી અભિન્ન, ગુણથી અભિન્ન એટલે ગુણોથી અભિન્ન, ગુણ એટલે ગુણો, અનંત ગુણો જે છે નિત્ય નિરાવરણ, એક એક ગુણ પરિપૂર્ણ છે. જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, સુખ ગુણ, અને એ ગુણોને કોઈ પણ પ્રકારનો કર્મનો સંબંધ થયો નથી, થતો નથી ને થશે પણ નહીં. ગુણની સાથે કર્મનો સંબંધ નથી થતો, પણ ગુણના પરિણામ સાથે કર્મનો સંબંધ થાય છે, અને જેની સાથે પરિણામ સાથે કર્મનો સંબંધ થાય છે એ પરિણામ ને કર્મનો સંબંધ રહિત પણ પરિણામ થાય છે. આવા પરિણામની સાથે કર્મના ઉદયાદિને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ જે ગોદામ છે, એ ભગવાન આત્મા જે છે અનાદિ અનંત એક રૂપ, એ તો નિત્ય નિરાવરણ છે. એને કોઈ પ્રકારના ભાવનું આવરણ નથી, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મનું આવરણ નથી કે દેહાદિનો કર્મનું આવરણ નથી. નિત્ય નિરાવરણ એક અખંડ પ્રતિભાસમય મૂર્તિ અંદર બિરાજમાન છે. એ આત્મા પરિણામથી રહિત છે, એ આત્મા ઉપાધિ છે. પરિણામથી સહિત આત્મા જ્ઞાનનું જ્ઞેય છે. પરિણામ છે કથનથી, પરિણામથી સહિત પણ છે, કઈ નહીં આત્મા પરિણામથી થઈ છે અને કઈ નહીં પરિણામથી રહી છે, બસ આ બે નહીં નું જ્ઞાન એને કરવું પડશે. કે પરિણામથી સહિત હું છું, વ્યવહાર નહીંથી જોવામાં આવે નો એક શ્રદ્ધાગુની પર્યાયનો પ્રકાર છે. અને સૂક્ષ્મ ચારિત્ર, ચારિત્ર પણ સૂક્ષ્મ શ્રેણી જ્યારે સાધક માંડે ત્યારે ચારિત્ર ના વિકારો વિભાવ ક્રોધ માન માયા નો એનો ક્ષય ન થાય પણ સૂક્ષ્મ થાય, દબાઈ જાય, રસાય દબાઈ જાય ને શ્રેણી માંડે એને સૂક્ષ્મ ચારિત્ર કહેવામાં આવે છે. એક શ્રદ્ધાગુની પર્યાય અને બીજી ચારિત્ર ગુણની પર્યાયમાં ઉત્સમ ભાવ થાય છે, હોય છે, હોય ત્યારે હોય, કાયમ માટે હોતા નથી. આ પ્રકારે એક સ્થિતિ પરિણામની ભજે છે એમ સર્વજ્ઞ ભગવાન એના જ્ઞાનમાં જોવું, સંતો એ જીવી અને શાસ્ત્રીય જ્ઞાન કરી. આવા પરિણામો છે, પરિણામ નથી એમ નહીં, એ પરિણામ જીવમાં નથી, પરિણામ પરિણામ પડે તો છે એનો સ્વીકાર રાખજે. એમાં આત્મબુદ્ધિ કરિશ્માં થાય તો એમાં આત્મબુદ્ધિ કરિશ્માં તું આત્મબુદ્ધિ તો વિકારી સામાન સ્વભાવમાં રાખજે અને પરિણામ થાય એને જાણજે, પરિણામ થાય એને જાણજે. જાણવાની ના નથી પણ આશ્રય કરવાની મનાય, સખત મનાય છે. આશ્રય એટલે કે એ પરિણામ જયારે ઉત્સમ સમય ગતિ થાય ત્યારે અતિન્દ્રિય આનંદ આવે, જીવને કોઈ કાળ આનંદ નહીં આવેલો એવો આનંદ આવે. એ આનંદ આવ્યો એમાં આહા થઈ જાય છે એટલે ઉત્સમ સમય માંથી નિકાલી પછી બે ઘડીમાં પાછું ઉત્સમ સમય દર્શન લઈ શકે છે. એમાં કઈ મિથ્યા દ્રષ્ટિ કાયમ બી એવું નહીં, પ્રધાનની મિથ્યા દ્રષ્ટિ જીવને આવી સ્થિતિ થાય છે. આનંદ મૂર્તિ નો મહિમા આવતા પરિણામ માં આનંદ આવ્યો, પણ જ્યાં પરિણામ માં આનંદ આવ્યો ત્યાં આહાર થઈ ગયો, અધિકતા થઈ ગઈ, મહિમા પરિણામ નો આવી ગયું. પરિણામ નો મહિમા આવતા દ્રવ્ય નો મહિમા છૂટી જાય, સજા થઈ. પણ એક વખત ઉત્સમ થાય એટલે થોડા જ કાળમાં મૂકીને પામે એને બુકિંગ થઈ ગયું, રિઝર્વેશન એને થઈ ગયું. મોક્ષનું ચાર ચાર મહિના પહેલા રિઝર્વેશન, છ છ મહિના પહેલા થાય છે ને, એને રિઝર્વેશન થઈ ગયું. એક વખત વર જોઈ લીધું એટલે એ ફરીથી પાછું એ સમય પ્રાપ્ત કરી, ચારિત્ર પ્રાપ્ત કરીને પુનાની પ્રાપ્તિ કરે કરે ને કરે. કાળ બધો ગૌણ છે, કાળ તો બધો ગૌણ છે. કોઈ તો એક હવે સામીને મોક્ષ થાય, કોઈને બે ચાર પાંચ ભાવ થાય, સમય દર્શન પ્રાપ્ત કર્યા પછી વધારે વધારે 15 ભાવ મોક્ષ થાય, કોઈ જીવ છટકી જાય તો વધારે વધારે અર્ધપુત્તલ પરાવર્તનમાં તો એ મોક્ષ થાય થાય ને. અત્યારે નિગોદમાં જીવો છે, નિગોદમાં એ ઉપસમ શ્રેણીથી પડેલા, ઉપસમ સમ્યક નહીં પણ ઉપસમ શ્રેણી માંડી ચારિત્ર મોક્ષની, મોક્ષની નિકટ થઈ ગયો વાતમાં. યથાખ્યાત ચારિત્ર જેવું એટલે ઉપસમ ચારિત્ર, શાઇનિંગ, વિકાર દબાઈ ગયો બધો અને આત્માનો આનંદ એવો આવ્યો કે જ્યાંથી એ જે ઉપસમ શ્રેણીમાંથી પડે, બધા જ કોઈ કોઈ જીવ પડી શ્રેણીમાંથી પડે પણ ટપક માની લે તો મોક્ષ થઈ જાય, પણ કોઈ કોઈ જીવ એ પ્રકારની તથા પ્રકારની યોગ્યતાઓ પર્યાયની તથા પ્રકારની યોગ્યતા છે પછી એમ કહેવાય કે પુરુષાર્થની કદાચથી એ પીડો પણ થવાયોગ થાય છે. ન થવાયોગ થઈ ગયું એ પણ પરિણામની જાતની ભિન્ન ભિન્ન પ્રકારો યોગ્યતાના હોય છે એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. નિગોદમાં છે અત્યારે ઉત્સમ શ્રેણીથી પડેલા આપણા શ્રીમદ રાજચંદ્રજી પણ ભૂતકાળમાં કોઈ પર્યાયમાં ઉત્સમ શ્રેણીથી પડેલા હતા એ પોતે લખે છે કે આ વાત અમે અનુભવી છીએ, લખીએ છીએ, શાસ્ત્ર માં તમને મળશે, ન મળે તો પણ પ્રમાણ કરજો. પૂર્વે ભાવલિંગી સંત કોઈ પણ પર્યાયમાં ગયેલા, એ તો એની સ્થિતિ છે. આ જ્ઞાન નો વિષય છે. આત્મા પડતો નથી, પરિણામ પડે છે. આત્મા પડતો પરિણામ પડે છે ત્યારે તો આત્મા અચ્યુતરીય છે, સ્વભાવથી ચ્યુત થતો નથી. પણ પરિણતિ સ્વભાવથી ચ્યુત થઈ ગયું, પરિણામે દ્રવ્ય નું અવલંબન છોડી દીધું, ભેદનું અવલંબન લીધું, પરિણામે એટલે પરિણામમાં ફેરફાર થાય. પણ પરિણામમાં ફેરફાર થાય છે એ આત્મા જ્ઞાન છે. જેમાં ફેરફાર ન થાય એને ભગવાન આત્મા કહે છે. એ લક્ષમાં રાખવા તો જાણવાનો વિષય, જાણવાના વિષયને ગૌણ કરવો અને ઉપાદેય વિષયને મુખ્ય રાખવો. જાણવાની વાત આવે ત્યારે જણાવે તો ખરું ને, અવસમ સમ્યક જણાયું ને કે એવી એક સ્થિતિ બચે છે. ઉપસમ સમ્યક અને ઉપસમ ચારિત્ર, એ સમ્યક દર્શનના બે ભેદ. જો ઉપસમ સમ્યક, ઉપસમ ચારિત્ર, એટલે ચારિત્ર ગુણની પર્યાયમાં ઉપસમ અને શ્રદ્ધા ગુણની પર્યાયમાં ઉપસમ થાય. જ્ઞાન ગુણની પર્યાયમાં ઉપસમ ભાવ નથી, દર્શન ગુણની પર્યાયમાં એટલે દેખવાની પર્યાયમાં ઉપસમ ભાવ નથી, અને વીર્યમાં પણ ઉપસમ ભાવ નથી. એક ફક્ત બે ગુણમાં ઉપસમ લાગુ પડે છે. આ જનરલ નોલેજ પણ આપતા જાય છે સારસા જેવું. ઉપસમ સમેક નું ઉપસમ થાય છે બે બધું. એક વાત, હમણાં હવ્યાવ્રત કરીને પુસ્તક બહાર આવ્યું છે, હવ્યો ને અમૃત સમાન વાત કરી હતી મેં. ત્યાં ત્રણ બેલગોલામાં મળ્યું, એનું અધ્યયન કર્ણાટક ભાષામાં છે, હજી કઈ હિન્દી ભાષા થઈ નથી. થશે એમાં એમ બતાવે છે આચાર્ય મહારાજ કે આ શુદ્ધાત્માની વાત અમે કરીએ છીએ, પણ શુદ્ધાત્માની વાત વારંવાર કરીએ તો તું કંટાળો આવીશ. જો શુદ્ધાત્માની વાત સાંભળતા તને એકને એક જેમ લાગે અને જો તું પડતી મૂકી દઈશ તો તને શુદ્ધાત્માની પ્રાપ્તિ નહીં થાય, આવી લાલ બધી ભરી છે. રજનીભાઈ, શુદ્ધ આત્માની 45 વર્ષ ત્યાં ગુરુદેવે શું કહ્યું? એક વાત. એટલે કોકે વાત કરી કે આખો દી આત્મા આત્મા પૂજા કરે છે. આ ભાઈ જાણીતા છે ને, એટલું નામે લીધું કે આખો દી 24 કલાક આત્મા આત્મા પૂજા કરે છે. ત્યારે એને લાલમતી ધરી આચાર્ય ભગવાન ધ્યાન રાખે, શુદ્ધ આત્માની વાત તો વારંવાર સાંભળવા જેવી છે. સાંભોગ બંધનની કથા તે અનાદિકાળથી સાંભળી અનુભવ કર્યો અને પરિચય પણ કર્યો છે, પણ એનાથી ભિન્ન શુદ્ધ આત્માની વાત તે રુચિપૂર્વક સાંભળી નથી. અને જો રુચિપૂર્વક સાંભળ તો જે દિવે પ્રસંચિત થી આ ચૈતન્ય સ્વરૂપ, આ ચૈતન્ય અહીંયા આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, પ્રભુ પહેલા રુચિપૂર્વક પ્રસન્નચિત ખબર એ કરે ચિત્તની પ્રસન્નતા. મુમુક્ષુને આત્માની વાત સાંભળતા ઉલ્લાસ આવે, એની બીજી ઉલ્લસિત થાય. ભલે ભાષામાં ના આવે, બોલે નહીં, પણ અંતરમાંથી એને ઉલ્લાસ આવે. આ મારું સ્વરૂપ છે શુદ્ધાત્મા, એ વારંવાર એને સાંભળતા ઉલ્લાસ આવે. એને કંટાળો આવે નહીં. એ છે કે 45માં શુભાત્માની વાત સાંભળતા. જો તું વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય નક્કી મળે. આ જ્યોતિષ મોટા, આ જ્યોતિષ છે. આત્માની વાત સાંભળતા જો તને કંટાળો આવે ભાઈ, તો તને આત્માની રુચિ જ નથી. 5 ઇન્દ્રિયના વિષયના લોલુપીને કોઈ એક ઇન્દ્રિયના વિષયની વાત કરવામાં આવે તો સાંભળનાર થાકે નહીં કે પછી 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 એ પૂછા કરે. 5 ઇન્દ્રિયમાંથી કોઈ એક ઇન્દ્રિયનો વિષય, કૃષ્ણા ઇન્દ્રિયનો હોય કે પછી દેખવાનો વિષય હોય, એવી વાતમાં લવલીન થઈ જાય, એને કંટાળો ના આવે. ત્રણ કલાક નું પિક્ચર તો કે ત્રણ કલાક નું, પાંચ કલાક નું હોય તો મને કંટાળો આવતો, બીજો તો મને ઊંઘ આવે છે, કે મને ઊંઘ આવતી. જ્યાં જેનો રસ હોય ત્યાં કંટાળો ના આવે, એમ આત્માની વાત અમે તમે સંભળાવીએ છીએ. આ છૂટવાની વાત અમે તમે કહીએ છીએ, તને ખંડનાર થતો નથી? ગોર માંથી જાય ગુરુદેવ તો બધી વાત કરુણા કરીને કહી ગયા છે. એમાં તારો આત્મા મુક્ત છે ત્રણેય ભાવ, તું બંધાણો નથી. હે, હું બંધાણો નથી? ના, તો અંતરદ્રષ્ટિ કરીને જો તો મુક્ત આત્માનો તને અનુભવ હશે. એ પર્યાય ની મુક્તિ નું એ કારણ છે. 45માં આત્માની વાત સાંભળતા કંટાળો લાવીશ એમ મુનિરાજ કહી ગયા. આ શુદ્ધ ભાવ અધિકાર એમ શિવાત્મા ની વાત. શાયિક ભાવ ના 9 ભેદ આ પ્રકારે છે. ઉપસમ ના 2 ભેદ પ્રકાર કયા? ભેદ એટલે પ્રકાર. શાયિક ભાવ ના 9 ભેદ 9 પ્રકારો આ પ્રમાણે છે. શાયિક સમ્યક, જો ઓલામાં સમ્યક દર્શન ની પર્યાયમાં ઉપસમ લીધું, હવે શાયિક માં પણ સમ્યક દર્શન લીધું, ચોથા ગુણસ્થાને શાયિક સમ્યક દર્શન થાય છે. ચોથા કાળમાં, અત્યારે આ કાળમાં સમ્યક દર્શન ની પર્યાયમાં ઉપસમ પણ લાગુ પડ્યું અને ક્ષાયિક પણ લાગુ પડ્યું, બરાબર. હવે યથાખ્યાત ચારિત્ર, જો ઉપસમ ચારિત્ર હતું, હવે અહીંયા ચારિત્ર મોહનો સમક્ષા સહી થાય છે ત્યારે તેને ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. અને દર્શન મોહનો ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમ્યક દર્શન સ્થગિત થાય છે. તો 2 પર્યાયમાં ઉપસમ લાગુ પડ્યો તો એ જ 2 પર્યાયમાં ક્ષાય પણ લાગુ પડે છે, બરાબર. ઉપશમ થઈને શોષણ થાય, શોષણમાંથી ક્ષાય થાય, ક્ષાયિક સમ્યક દર્શનમાંનો ક્ષય થઈ જાય. યથાખ્યાત ચારિત્ર, ચારિત્ર મોહનો કર્મનો ક્ષય થઈ જાય નિમિત્તપણે. અહીંયા જીવના પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય પૂરી, ત્યારે કર્મ નો અભાવ હોય છે, કર્મ ઉદય છે. બે ભાવ, શ્રદ્ધાની પર્યાય અને ચારિત્ર ની પર્યાયના ઉત્સમ ભાવ કયા? હવે શ્રદ્ધાની પર્યાય અને ચારિત્ર પર્યાયમાં ક્ષાયિક ભાવ કેમ કયા? આગળ, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, અનંત જ્ઞાન કેવળ પરમાત્માને પ્રગટ થાય છે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે. એ જ્ઞાનની પર્યાયમાં ઉત્સમ ન લીધું. જુઓ, જ્ઞાનની પર્યાયમાં ઉપસમ જો હોય, જાણવાનું બંધ થઈ જાય તો આત્મા જળ થઈ જાય. માટે જ્ઞાનની પર્યાયમાં ઉપસમ ભાવ નથી. ત્યારે જ્ઞાનની પર્યાયના 2 ભાવ, એક શોક્ષમ ભાવ અને એક ક્ષાયિક ભાવ. શોક્ષમ ભાવ નીચે આવશે મતિ જ્ઞાન આદિમાં. આ એક ક્ષાયિક ભાવની વાત કરી. કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે, કેવળ જ્ઞાન ભરતો થઈ જાય ત્યારે જ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષય થાય ત્યારે પૂર્ણ જ્ઞાનને કેવળ જ્ઞાનને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. કેવળ દર્શન એટલે દર્શન ઉપયોગ, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પરિપૂર્ણ દેખવું, એક સમય માત્રમાં સ્વ અને પર એનું જાણવું અને સ્વપરનું દેખવું પરિપૂર્ણ યુગપદ. જ્ઞાન અને દર્શન યુગપદ કેવળી ભગવાનને હોય છે. 2 જ્ઞાનમાં ઉતાર્યો, પેલા શ્રદ્ધાની પર્યાયમાં ઉતાર્યો ક્ષાયિક ભાવ, ચારિત્ર ની પર્યાયમાં ક્ષાયિક ભાવ ઉતાર્યો અને જ્ઞાનમાં ક્ષાયિક ભાવ ઉતાર્યો. દર્શન એટલે દેખવું એમાં પણ ક્ષાયિક ભાવ ઉતાર્યો. 4 ભાવ ક્ષાયિક ના છે. હવે આગળ, એક અંતરાય વીરે નામનો આત્મામાં એક ગુણ છે, એ પણ ક્ષાયિક ભાવે પ્રગટ કેવળીને થઈ જાય છે. અંતરાય કર્મના ક્ષય જનિત, નિમિત્તપણે અંતરાય કર્મ છે, નૈમિતિકપણે જીવના પરિણામ છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય. દાન એટલે સ્વરૂપનું દાન, લાભ એટલે સ્વરૂપનો લાભ, આત્મલાભ. ભોગ એટલે આનંદ સ્વરૂપનો ભગવટો. ઉપભોગ એટલે આનંદનો વારંવાર ભોગવટો. પૂર્ણ આનંદ હો, અંદર જ છે. શાયિક ભાવ તો જીવના પરિણામ છે ને. શાયિક ભાવ એ જીવના પરિણામ છે. જીવના પરિણામ
કર્મમાં આ બધું છે. ભાઈ કે આ લાભની વાત આવી એ બહાર ની કઈ લાભ ની વાત આવી, લક્ષ્મી નો લાભ કયો બહાર નો? દાન સ્વરૂપ દાન, લાભ સ્વરૂપ લાભ, ભોગ આનંદ નો ભોગ અને આનંદ નો વારંવાર ભોગવટો, સાદી અનંત કાળ આનંદ નો ભોગવટો કર્યા કેવળી બધા. અને વીર્ય, જે આત્માનું વીર્ય એટલે બળ છે આત્મામાં, કે જે આનંદ ને સાદી અનંત કાળ ભોગવા કરે તો પણ વીર્યમાં થકાવટ ના, આનંદ છે ને એ સ્વભાવ છે એટલે એના ભોગવટામાં થકાવટ ન હો, અને કષાય ભાવ છે એને ભોગવામાં થકાવટ લાગે છે. અશુભ ભાવમાં તો થકાવટ છે પણ શુભ ભાવમાં થકાવટ છે. ત્યાં એક પૂર્ણ કલાક છો ત્યારે ઘણાને વિચાર આવે કે ઘડિયાળમાં હજી 5 કલાક બાકી છે, વળી 55 મિનિટ થાય તો હવે 5 મિનિટ બાકી રહી, એ થકાવટ બતાવે છે. કેમ થકાવટ? કારણ કે શુભ ભાવમાં પણ થકાવટ છે. શું કહ્યું વસંતલાલ? જાણું ને આપ ઘડિયાળ જોયે કે હવે 5 મિનિટ બાકી છે, થાક લાગે. બધાને થાક લાગે એમ નહીં, કોઈ કોઈ આતો દ્રષ્ટા કોઈ ટીકા નહીં. આપણે તો સિદ્ધિ કરવું છે કે શુભ ભાવમાં પણ થકાવટ છે, અને અહીંયા આનંદ વિજય પ્રગટ થઈ ગયું, અને આત્મિક આનંદ ભોગવે છે. ભોગ ભોગ અનંત અનંત કાળ ત્યાં આનંદ ભોગવે છે પરમાત્મા. કોઈ થકાવટ થઈ એને થાક લાગ્યો, ભૂખી લાગ્યો, કાઢું. સ્વભાવ ભાવના વેદનમાં થાક ન હોય, વિભાવના વેદનમાં થાક હોય હોય ને આરામ. સારી પિક્ચર હોય પણ જ્યાં 2-2.5 કલાક થાય ત્યાં ઘણા જોવાનું થાકી જાય કે હવે તો આ પૂરું થાય. તો કેમ આવ્યો? ત્યારે ઉલ્લાસમાં આવ્યો હતો અને બેઠો પછી કંટાળો આવ્યો. કેમ કે કષાયની પ્રવૃત્તિમાં હંમેશા આત્માને થાક દુઃખ આકુતા હોય હોય ને હોય જ. માટે અહીંયા વીર્ય ગુણ એવો ફેંકતો છે અનંતકાળ સાદી અનંતકાળ આનંદને ભોગવે પણ એને થાક લાગે. થાક તો ઉતરી ગયો, સંસારનો થાક તો ગયો. આ દાન લાભ હતો બહુ છે. આગળ સૌક્ષમિક ભાવના 18 ભેદ આ પ્રકારે છે. ઉપશમના 2 ભેદ કયા? શાયકના 9 ભેદ એટલે 9 પ્રકાર કયા? આ પરિણામના ભેદોના પ્રકારની વાત. સૌક્ષમિક ભાવના 18 ભેદ આ પ્રમાણે છે. મતિ જ્ઞાન એટલે સમ્યક લેવું, શ્રુત જ્ઞાન પણ સમ્યક, અવધિ જ્ઞાન પણ સમ્યક, અને મનોપર્યુ જ્ઞાન પણ સમ્યક. જો આ મતિ શ્રુત અવધિ ને મનોપર્યુ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે. બધા દિવસ બધા સમ્યક દ્રષ્ટિને મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન તો હોય, કોઈને સાથે અવધિ જ્ઞાન હોય. દેવમાં હોય સંકિતિ તો એને 3 જ્ઞાન હોય. નારકીમાં પણ શ્રેણીક મારાયા છે એને પણ 3 જ્ઞાન છે, એ સમ્યક છે. મતિ શુદ્ધ અને અવધિ સમ્યક છે. અને મનપર્યુ જ્ઞાન એ ગણધર ભગવાનને હોય અથવા તીર્થંકર ભગવાનને પણ 4 જ્ઞાન હોય તો મનપર્યુ જ્ઞાન એને હોય. એટલે સાધકને આ 4 ભાવ સાધકને હોય છે, પરમાત્માને ક્ષાય ભાવ થઈ જાય. આ સાધકના 4 ભાવની વાત કરી, સમ્યક દ્રષ્ટિ એક સૌક્ષમ ભાવ છે. અવધિ જ્ઞાન છે ને, સમ્ય દ્રષ્ટિને હોય, મિથ્યા દ્રષ્ટિને હોય, એ આવશે અવધિ જ્ઞાન. સંકેત એટલે કે જે રૂપી પદાર્થને જાણે તો એમાં આત્મબુદ્ધિ ન કરે માટે એને સમ્યક છે. અને મિથ્યા દ્રષ્ટિને અવધિ જ્ઞાન હોય તો રૂપી પદાર્થને જાણ્યા એમાં આત્મબુદ્ધિ ખ્યાવીના રહે નહીં. એને કુ અવધિ કહેવાય અને સો અવધિ કહેવાય, કોને કુ અવધિ વિભંગ કહેવાય, એ આવશે. આ 4 સંકેતીને લાગુ પડે, 4 જ્ઞાન સૌક્ષમ જ્ઞાન. હવે એક સૌક્ષમ કુમતી અને કુશુદ્ધ મિથ્યા જ્ઞાન 2 આ બધા જીવોને હોય, નિગોદમાં પણ હોય અને અભવીને પણ. આ 2 કુમતી અને કુશુદ્ધ તો બધા જીવોને હોય. અને વિભંગ જ્ઞાન એટલે કે અવધિ જ્ઞાન, મિથ્યા જ્ઞાન અવધિ, એ તો દેવને અને નારકી જીવોને હોય. દેવમાં મિથ્યા દ્રષ્ટિ હોય કે નારકીમાં મીઠા દ્રષ્ટિ ગયો હોય, એને ઉદ્વિગ્ન હોય ને, પણ એને વિભંગ જ્ઞાન કહેવાય, મીઠા જ્ઞાન કહેવાય. રૂપી પદાર્થને જાણે, અવધિ એટલે મર્યાદામાં રહીને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એની મર્યાદામાં રહીને જાણવું, એમાં પણ અધિજ્ઞાનમાં પણ ઓછા વધતા પણ હોય. અમુક ક્ષેત્રને જાણે ને અમુક ક્ષેત્રની બહાર જાણી ન શકે. અવધિ એટલે મર્યાદા વાળું જ્ઞાન, એને વિભંગ કુ અવધિ કહેવામાં આવે છે. અત્યારે નારકીના જીવોને પણ મતિ શું કુ અને અવધિ વિભંગ જ્ઞાન પણ મિચ્છા દ્રષ્ટિને હોય છે. દેવો ચાર ગતિ છે, ચાર ગતિના દેવો છે. વૈમાનિક દેવોમાં મિચ્છા દ્રષ્ટિ જાય છે, કશાયની મનતા હોય ઘણી તો સ્વર્ગમાં થાય, એ પણ વિભંગ છે, એને મિચ્છા જ્ઞાન છે. અને બીજા જ્યોતિષ, વૈમાનિક, જ્યોતિષ, વ્યંતર અને ભવન વાસી, એ ચાર પ્રકારના દેવોને ચારેય પ્રકારને અવધિ જ્ઞાન હોય. આ વ્યંતર દેવો જે આ બધા છે ને, દેવ દેવલાને પગે લાગે છે ને માનતા કરે છે, એને પણ અવધિ જ્ઞાન હોય છે. એ અવધિ જ્ઞાન જોઈને કહે કે આને ત્રણ ત્રીજે વર્ષે તો મને માનતા કર, તો ત્રીજે વર્ષે પુત્ર થશે. એ અવધિ જ્ઞાનથી જોઈને કહ્યું છે, એને પુત્ર ક્યાં આપ્યું છે? પુત્ર કોઈ આપી શકે નહીં. બહુ બીમાર હોય માનતા કરી અને બાર મહિના પછી સારું થઈ જશે, મારા મારી આટલું આટલું કરો, મારી માનતા કરો વગેરે વગેરે. ભિખારી બધા દુઃખીના તાળિયા ભયંકર. આ અંબાજી ને ભવાની ને બધા ભયંકર દેવો છે. એ કઈ સ્વર્ગની દેવી નથી, ભયંકર દેવો છે. સ્વર્ગના દેવો અહીંયા ના આવે, દેવ ને દેવી અત્યારે આવતા નથી. ભયંકર દેવો આ આ હોલ ની અંદર ભયંકર દેવો હજારો અત્યારે આટા મારે છે, રખડ્યા કરે, ક્યાંય એને ચેર ન કરે. કોઈ જંગલમાં, ગીરી, ગુફામાં, પહાડમાં દુઃખીના દાળિયા ભયંકર. ભવનવાસી પણ દુઃખી છે નીચે ભવન વ્યાસ. અને જ્યોતિષના દેવો એ મિચ્છા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ આ ત્રણ ભૂમિકામાં જન્મતો નથી. એ તો વૈમાનિક દેવમાં જ જાય શક્તિ, ત્યાંથી મરીને અહીંથી મરીને એની ત્રણ ગતિ દેવની જે છે, જ્યોતિષ અને ભવનવાસી અને વ્યંતર, એમાં એ ન જન્મે. વૈમાનિકમાં જાય શક્તિથી. અત્યારે પણ એકાવતારી થઈ શકે છે. પંચમ કાળના મુનિરાજ લોકાંતિક દેવમાં બ્રહ્મચારી અને ત્યાંથી નીકળી અને સાધના પૂરી કરીને કેવ જ્ઞાન પ્રવેશ કરી છે. એકાવતારી પણ અત્યારે છે, જેમ શ્રીમદ રાજચંદ્રજી પોતે લખી ગયા છે, એક જ ભાવ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. એકાવતારી પણ અત્યારે પણ અહીંયા એવી સાધના થઈ શકે છે. સંકિતિ પણ એકાવતારી થાય, બોલો. ઉનિ તો થાય એક ભાવ તારી, પણ સમ્યક દ્રષ્ટિ પણ હવે એને એક જ ભાવ. આ સમ્યક દર્શનની વાત જગતમાં લોપ થઈ ગઈ. આત્મદર્શનની વાત હતી, આત્મદર્શન કહો કે સમ્યક દર્શન કહો, ગુમતીને વિભંગ જ્ઞાન, એવા ભેદને લીધે અજ્ઞાન ત્રણ. આ અજ્ઞાનના ત્રણ પ્રકાર કયા? પેલા જ્ઞાનના ચાર પ્રકાર, ચાર અને ત્રણ, સાત પ્રકાર જ્ઞાનની પર્યાય અને એક ઉપર ક્ષાયિક. જ્ઞાનની પર્યાયના આઠ ભેદ છે, એમાં ક્ષોભના ચાર એ સમ્ય જ્ઞાનના, મિથ્યા જ્ઞાનના ત્રણ ભેદ કયા? ચાર ને ત્રણ સાત, અને ક્ષાયિક જ્ઞાન પ્રગટ થાય. કુલ જ્ઞાનની પર્યાયના આઠ પ્રકાર પડે. પછી આગળ ચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન, અવધિ દર્શન, એવા ભેદને લીધે દર્શન ત્રણ. આ ક્ષોભ સંભાવ છે, આમ તો ચાર ભાવ છે, પણ ક્ષાયિક દર્શન ઉપર આવી ગયું, ઉપરમાં લીધું છે, કેવળ દર્શન ક્ષાયિકમાં લઈ લીધું. આ ક્ષોભમાં ત્રણ પ્રકાર, ચક્ષુ દર્શન એટલે દેખવું, આંખથી જેમાં આંખ નિમિત્ત છે પદાર્થને સામાન્ય અવલોકન, ચક્ષુ સિવાયના દ્વાર દ્વારા જે દેખે છે, જેમ કે સ્પર્શ ઇન્દ્રિય દ્વારા દેખે છે, તો એને અચક્ષુ દર્શન કહેવામાં આવે. જેમાં આ સ્પર્શ ઇન્દ્રિય નિમિત્ત છે, આમાં ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત છે, અચક્ષુ દર્શન. અને અવધિ દર્શન, અવધિ દર્શન પણ એ દર્શન ઉપયોગ, એ જ્ઞાન ઉપયોગની પહેલાં દર્શન ઉપયોગ થાય, તેને અવધિ દર્શન કહેવાય. રૂપી પદાર્થને જાણવાનો વિચાર થાય ત્યાં પહેલાં દર્શન ઉપયોગ થઈ અને જ્ઞાન ઉપયોગ થઈ જાય, એને અવધિ દર્શન કહેવામાં આવે. ભેદને લીધે લીધે દર્શન ત્રણ છે. હવે કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશ લબ્ધિ, ઉપશમ લબ્ધિ ને પ્રયોગ લબ્ધિ, એવા ભેદને લીધે લબ્ધિ પાંચ. વેદક સમ્યક, વેદક ચારિત્ર અને સંયમ આ સંયમ પણ નથી. એટલું બાકી રહી વખત થઈ ગયું, પછી રવિવારે.